તારીખ 22/8/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 4, પાના નંબર 3.
આત્માર્થી જીવને પોતાના આત્મહિતના પ્રયોજનના વિષયમાં બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી અને તીક્ષ્ણ દ્રષ્ટિથી પ્રવર્તવાનું થાય છે. જ્યાં જ્યાં જીવને લાભ નુકસાનનો પ્રસંગ હોય ત્યાં દ્રષ્ટિકોણ આપોઆપ સૂક્ષ્મ થાય છે. સીધો કે આડકતરો લાભ નુકસાનનો સવાલ ઉભો થતો હોય ત્યાં નજર ઝીણી થાય, નામ સૂક્ષ્મ થાય અને તીક્ષ્ણ થાય, જરા ઉગ્ર પણ થાય એવું સહજ જ પ્રવર્તવાનું થાય છે. એ ઉપરાંત સૌ જિજ્ઞાસા સ્વરૂપ સંબંધી સામાન્ય જિજ્ઞાસાની પણ સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે જે વિપરીતપણે ગ્રહણ કર્યું છે એવા અનેક પ્રકાર છે. શ્રદ્ધા અને જ્ઞાનના વિપર્યાસના અનેક પ્રકાર છે, વિભિન્ન પ્રકાર, અસંખ્ય પ્રકાર છે. એ બધા પ્રકારો શિથિલ થાય છે એટલે એ પ્રકારની મિથ્યાત્વ અવસ્થામાં તીવ્ર મિથ્યાત્વને કારણે પકડ તીવ્ર હોય છે એવી સ્થિતિ અહીંયા જિજ્ઞાસાવાળાને ન રહે. બરાબર, કેમ કે જિજ્ઞાસા તો એક એવો ભાવ છે કે સત્ય શું છે એ મારે સમજવું છે. સત્ય તો સમજવું છે એટલે પકડ્યું છે એ સત્ય છે, જાણું છું અત્યારે તે સાચું છે, અત્યારે માનું છું તે સાચું છે, એ વાત એને ઢીલી થઈ ગઈ છે, શિથિલ થઈ ગઈ છે. એ જિજ્ઞાસાને એવું શિથિલ થવું જોઈએ. બીજી રીતે કહીએ તો જેનો દર્શન મોહ અથવા મિથ્યાત્વ મોહ તીવ્ર હોય તેની પકડ તીવ્ર હોય એના શ્રદ્ધા જ્ઞાનની વિપરીતતાની, એની પકડ તીવ્ર હોય. અને જેને દર્શન મોહની શિથિલતા થાય, દર્શન મોહ જેનો મંદ પડે તેને એ પ્રકારની વિપરીત પકડ ઢીલી પડ્યા વિના રહે નહીં.
બરોબર,
એટલે વિપર્યાસની મંદતા થાય, એની પકડ ન રહે તો ત્યાં દર્શન મોહમાં ફેરફાર થાય એમ
કહેવાય.
ચારિત્ર મોહમાં મંદતા થાય એને લોકો સમજી શકે છે અને એ સ્થૂળ બુદ્ધિ એ પણ સમજાતું હોવાથી એની ઘણી કિંમત ધર્મમાં સંપ્રદાયમાં આંકે છે. પણ દર્શન મોહ તો બહુ મોટું પાપ છે, મિથ્યાત્વ મોહ તો સૌથી મોટું પાપ છે અને તે પાપ રાખીને બીજા ચારિત્ર મોહની મંદતાના મંદ પાપ અથવા પુણ્ય કરે, મંદ કષાય અથવા પુણ્ય કરે તો મોટું પાપ સાથે રાખીને, સૌથી મોટું પાપ સાથે રાખીને કરે છે એ વાતની સમજણ નહીં હોવાથી જુદા રસ્તે ચડી જાય છે.
બરાબર,
દર્શન મોહને ટાળવાનો ઉપાય કરી શકતા નથી. ઉલટાનો એ જ ધર્મનો રસ્તો છે એમ માનીને દર્શન મોહને દ્રઢ કરે છે.
બરાબર,
વધારે દર્શન મોહને મિથ્યાત્વને વધારે દ્રઢ કરે છે. આ પરિસ્થિતિમાં આવે છે. પોતાના આત્મ સ્વરૂપની જેટલી અપૂર્વ જિજ્ઞાસા એટલો દર્શન મોડ ઉપર એની અસર આવે છે. દર્શન મોડ મંદ થવાના કેટલાક નિમિત્ત કારણો છે, એમાં આ પણ એક કારણ છે. જિજ્ઞાસા પણ નિમિત્ત છે, સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા પણ નિમિત્ત છે. સત્પુરુષની ભક્તિ પ્રત્યક્ષ યોગ હોય તો એ પણ દર્શન મોહમાં મંદ થવામાં નિમિત્ત થાય.
બરોબર.
તત્વ વિચાર પણ દર્શન મોહમાં મંદ થવામાં નિમિત્ત થાય. અને તત્વ પ્રાપ્તિની ઘણી ગરજ હોય, જેને ગરજ કહીએ, અત્યંત ગરજ હોય, તે પણ દર્શન મોહને મંદ કરે છે. જ્યારે સ્વરૂપ નિશ્ચય થાય છે કે જે સ્વરૂપમાં મોહની ગંધ પણ નથી, નિર્મોહી સ્વરૂપ એવો આત્મા, એ જ્યારે નિશ્ચયમાં આવે છે ત્યારે તો દર્શન મોહ સારી રીતે મંદ થાય છે. અને પછી જે ભેદ જ્ઞાન ચાલે છે એમાં તો દર્શન મોહને ટાળવાનો, અભાવ કરવાનો સિદ્ધે સિદ્ધો પુરુષાર્થ છે. એવો વિષય છે. અને તેથી દર્શન મોહ અવશ્ય ટળે જ છે. એ પ્રકારમાં આવતા અવશ્ય દર્શન મોહ ટળે છે, મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યક્ની ઉત્પત્તિ થાય થાય ને થાય જ છે. એટલે પૂર્વે ગ્રહેલા માનેલા વિપરીતતાના પ્રકારો છે તે શિથિલ થાય છે, અને તે પ્રકારો વર્તતા હોય તો પણ તે ગૌણ થઈ જાય છે. પકડ નહીં હોવાથી તે ગૌણ થઈ જાય છે. મિત્રાક પરમાત્માને ઓળખીને એનો મહિમા લાવીને ઓગે ઓગે બંધાવે તો એકનું રાગનું નિમિત્ત થાય. સામાન્ય રીતે જિનેન્દ્રદેવની પ્રતિમાની જે સ્થાપના છે એ સામાન્ય જીવોને ભક્તિનું નિમિત્ત છે.
બરોબર.
સામાન્ય પ્રકારે ભક્તિનું શુભ રાગનું નિમિત્ત થાય છે, પણ વિશેષ પ્રકાર માટે એની સ્થાપના છે. માત્ર રાગ વધારવા માટે કે રાગ કરવા માટે સ્થાપના નથી, પણ એની પાછળ જે પરમાર્થ છે તે અત્યંત વિશિષ્ટ પ્રકારનો પરમાર્થ છે. કે એમની જે વિતરાગતા છે એ વિતરાગતાનો આવિર્ભાવ પોતામાં કરવા માટે એ નિમિત્ત થાય છે. અસ્તિથી સીધું લઈએ તો, અથવા ભેદ જ્ઞાન અંદરમાં ન થતું હોય તો વિતરાગ પ્રતિમાથી ભેદ જ્ઞાન કરવાનું સૂજે પણ ખરું, તો ભેદ જ્ઞાન થવા માટે નિમિત્ત પડે છે. અને જેને ભેદ જ્ઞાન થતું હોય તેને એ ભેદ જ્ઞાન વધીગત થઈને વિતરાગતામાં પરિણામવામાં પણ નિમિત્ત થાય. એ સાક્ષાત વિતરાગ ભાવમાં પ્રતિમાનો મુદ્રિત થયેલું જિનબિંબ છે, કે જેને લઈને વિતરાગતા ઉપસીને જાણે બહાર આવે છે. નીતરતી વિતરાગતા જેને કહીએ, કપડામાં નીચેવું ન હોય અને પાણીમાં નીતરતું હોય, ટપકતું પાણી જોવામાં આવે તો આ કપડામાં પાણી છે સીધે સીધું દેખાય, એવું નીતરતી વિતરાગતા છે. જેની જેવી યોગ્યતા એમ નિમિત્ત પડે છે, રાગી જેવી એટલો શુભ રાગ પણ થાય. એટલા એટલે એટલો હેતુ નથી સ્થાપનાનો, માત્ર એટલો હેતુ
નથી,
શુભ રાગ કરાવવાનો માત્ર હેતુ નથી. ખરેખર તો ધ્યાનનું કારણ જિનેન્દ્ર પ્રતિમા છે, ધ્યાનનું કારણ. પોતાને સ્વરૂપ ધ્યાન વિતરાગ સ્વભાવે આવું ધ્યાન જાણવું જોઈએ. સીધે સીધું ધ્યાનનું અનુસંધાન કરવામાં નિમિત્ત ગણીને એવા પરમાર્થની પ્રાપ્તિ માટે વિતરાગ પ્રતિમાની સ્થાપના છે. કેટલું જબરદસ્ત, આટલું મોટું જિંદગી છે, પણ નીકળતી વિતરાગતા છે, ખસવું ગમે નહીં ત્યાં છે, ઢીમ થઈ ગયા છે વિતરાગતામાં. એવું ન લાગે કે આ એક પ્રતિમા છે, સાક્ષાત જ ભગવાન છે. પ્રતિષ્ઠિત પ્રતિમાની અંદર તો આ વિશેષતા છે કે ત્યાં પ્રાણનો આરોપ કર્યો છે, જ્ઞાન અને આનંદના પ્રાણનો આરોપ કર્યો. તમે બોલ છો 826 માં બોલ છો ઉદાહરણ. જે જીવ પોતે ભેદ જ્ઞાન કરે છે તેને પોતાના પુરુષાર્થથી ભેદ જ્ઞાન કરનારને તે ભેદ જ્ઞાન થવામાં પ્રતિમાજી નિમિત્ત થાય છે. અને ભેદ જ્ઞાન એમના દર્શન સ્તુતિ આદિ કરવાથી ભેદ જ્ઞાન શરૂ પણ થઈ શકે છે. બે વાત લીધી છે. એક દિવ્ય ધ્વનિ સિવાય સાક્ષાત ભગવાનની જેમ જ પ્રતિમાની છે. એવી જે જિનેન્દ્ર પ્રતિમા છે, એક દિવ્ય ધ્વનિ નથી થાય, બાકી તો સાક્ષાત ભગવાન જ જોઈ છે. કેમ કે એમની દર્શન અને સ્તુતિમાં વિતરાગતાના દર્શન અને સ્તુતિમાં વિતરાગતાની પ્રશંસા છે, એટલે વિતરાગતાની મહિમા છે. એટલા માટે રાગથી ભિન્ન વિલક્ષણ વિતરાગ ભાવ છે, રાગ રહિત એને વિતરાગ એ સ્વરૂપ છે, એ આત્માનું સ્વરૂપ છે પોતાનું. અનુસંધાન તો પોતા સાથે કરવાનું છે. અહીંયા તો એ નિમિત્ત ત્યારે કહેવાય કે એવો જ ભાવ પોતામાં અવલોકે, એવો જ ભાવ પોતામાં અવલોકીને એનો આવિર્ભાવ કરે, અને એવા જ વિતરાગી પોતાના મૂળ સ્વરૂપ ઉપર દ્રષ્ટિનું જોર જાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. ત્યારે એનું નિમિત્ત પણ કહ્યું, એમ નિમિત્ત પણ નિમિત્ત તો એ રીતે છે.
બરોબર. દર્શન કરવા માટે અમારે ખરાબ
માગણી કરવી એમ. એમાં ભિખારી પણ ઘણા અક્કલ વગરના હોય છે. કોઈ એક ચક્રવર્તી એમ કહ્યું, ભાઈ તું અત્યારે હું તારા ઉપર એટલો પ્રસન્ન છું કે મારું 6 ખંડનું રાજમાર્ગ તો આપી દઉં, બોલ તારે જોઈએ છું. ત્યારે પેલો ભિખારી કે મારા ઘરના ઝૂંપડાના નળિયા ફૂટી ગયા છે ને એ ચડાવી દો ને નળિયું ફોવડું હરખું કરાવી દે તો ચોમાસામાં પાણી ટપકે નહીં અને ચોમાસું આવે ત્યારે હું હેરાન થાવ અને કાં તો એમ કહે કે આ મારા જોડા ફાટી ગયા છે ને જરા સિલાઈ કરાવી દો સીવડાવી દો રિપેર કરાવી દો નવા આપવી દો ને જરા રિપેરિંગ કરાવી દો તો જરાક બે મહિના ચાર મહિના વધારે ઢળી શકું એને માગવાની અક્કલ નથી એમ વિતરાગ તો સિદ્ધપદ ના દાતાર છે એમાંથી સિદ્ધપદ નો બોધ મળે છે એવી વિતરાગતા જેને નીકળતી છે એ વિતરાગ ને સામે જોઈને તે સંસાર માંગ્યો શું કર્યું વાત જેનો સંસાર છૂટી ગયો છે એવા વિતરાગ એની સામે ઉભો રહીને તું સંસાર ભજે છો અને સંસાર માગે છો માગતા એને આવડતો આ દુકાને સરખો વકરો થાય ને શરીર હાજુ રહે ને એ બધું છે ભિખારાપણો છે તે ઠેકાણા વગરનો ભિખારાપણો હું એક બીજી વાત જિજ્ઞાસાની સાથે સાથે લીધી છે કે જન્મ મરણથી મુક્ત થવાના ઉપાય સંબંધિત જિજ્ઞાસા જ્યારે જીવમાંથી જોર કરે છે ત્યારે જ જ્ઞાનમાં સત્યને સમજવાનો યોગ્ય અવકાશ થાય છે આમાં થોડું મૂલ્યાંકન પણ લીધું છે કેમ કે અપૂર્વ જિજ્ઞાસાની શરૂઆત કરી તો જન્મ મરણથી મુક્ત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા લીધી છે એની કિંમત છે કેટલી કિંમત છે જો જિજ્ઞાસાની પૂર્તિ થાય એવું જે સત્ય અથવા સત સ્વરૂપ સમજવા મળે તો એની કિંમત કેટલી કે અનંત જન્મ મરણનો નાશ થાય એવા અનંત જન્મ મરણથી મુક્ત થવાની જેટલી કિંમત છે એમ સમજીને જિજ્ઞાસા ઊભી થાય શું છે જિજ્ઞાસાની જે તીવ્રતા છે એને આ રીતે માપવાનો વિષય છે જેમ જિજ્ઞાસાની સામે જે વિષય છે એની જેટલી મહત્તા છે એના પ્રમાણમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે તો અહીંયા કેટલું કે આ આ સત્ય જો મળે તો મારો અનંત જન્મ મરણ નાશ પામે જગતમાં બીજી કોઈ ઉપમા થઈ શકે એવું નથી જેમ કે એક માણસનું મૃત્યુ હોય તો એમાં એની સંપત્તિ કેટલી આપો તો મૃત્યુમાંથી બચે કે બધી સંપત્તિ આપે ને બીજી એટલી દેવું કરે અને આપે તો બચે કે ન બચે કે ન બચે કેમ કે એ ઉપમા એને લાગુ નથી પડતી આટલું કાર્ય આટલી કિંમત એમાં દઈ દઈએ તો મૃત્યુથી બચાય તો આ તો અનંત મૃત્યુથી બચવાનું છે અનંત મરણથી બચવાનું બરોબર એટલી કિંમત લઈને જો જિજ્ઞાસા ઉપડી હોય તો એને સત્ય સમજવાનો અવકાશ થાય નહીતર સત્ય પણ ઓઘે ઓઘે સમજે છે નહીતર એમ નહીં શાસ્ત્રથી તો સત્ય સમજાય છે એમને તો બુદ્ધિ ગમ્ય થાય છે એમને તો ગુરુદેવના વ્યાખ્યાનો સાંભળ્યા એમને સમજાણા એ તો અમે ગુરુદેવ શું કહેતા હતા એ આજે પણ તમને કહી શકીએ એમ એ વાત નથી એમ સમજાવવાની વાત નથી
બરોબર
આમ જિજ્ઞાસામાં આવીને સમજાણું છે આટલો સવાલ છે તો એ સમજણની જાત કોઈ બીજી છે અને નહીતર સમજણની જાત કોઈ બીજી છે સામાન્ય જિજ્ઞાસાથી કદી કાર્ય થતું નથી અનંત વાર થઈ ગઈ છે સામાન્ય જિજ્ઞાસા એનાથી કામ થતું તેવા સમયે જ્યારે એને આ પ્રકારનો ભાવ હોય છે તેવા સમયે આ ભૂમિકામાં ભાવનાનું તત્વ મુખ્યપણે કામ કરે છે, ત્યારે સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે એ જબરદસ્ત પરિણામની અંદર ઊભું થયેલું તત્વ છે, એ બહુ મોટું કામ કરે છે. આની અંદર જે કામ ભાવના કરે છે એ કામ જ્ઞાનનો ક્ષયોક્ષણ પણ કરી શકતો નથી, એવું કામ ભાવના કરે છે. ભાવના એટલે અર્થ કર્યો છે અહીંયા કે ભાવનાનું તત્વ મુખ્યપણે કામ કરે છે, એટલે કે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના, આગળ જે તીવ્રતમ ભાવના કહી છે પહેલી લીટીમાં, એ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના મુમુક્ષુ જીવને ક્યાંય અટકવા દેતી નથી. શું કહેવું છે કે જેને કાંઈ જોઈતું નથી, આ શૈલી છે, જેને પોતાનું અસ્તિત્વ જ જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી, એને ક્યાંય અટકવાનું સ્થાન પણ પછી નથી. કેમ કે એને બીજું કાંઈ જોઈતું હોય તો અટકવાનું સ્થાન છે ને, એને અટકવાનું સ્થાન પણ નથી. બહારની સંયોગની અનુકૂળતા તો એક બાજુ રહ્યો, કેમ કે એમાં તો એને અનુકૂળતાને સુખ છે નહીં. બહારના માનપાન આદિ તો એક બાજુ રહ્યો, પણ આત્માની ચૈતન્ય રિદ્ધિમાં પણ એ અટકવા માંગતો નથી. ચર્ચા છે એ બોલ ઉપર વીસમાં બોલ ચર્ચા થાય. મારે કઈ જોઈતું નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો, ન મળે એમ બને નહીં એમ કેવું છું. કે ક્યાં સુધી બહારની વાત તો એક બાજુ, હવે વાત લે છે કે અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ છે તે વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી, એવો નિષ્ફળ થઈ જાય છે. ચર્ચામાં જરા ખોલીને આ વાત સારી રીતે લીધી કે આત્મામાં અનંત જ્ઞાન છે, આત્મામાં અનંત સુખ છે, અનંત આનંદ છે, એવી અંદર વૃદ્ધિ તો એ છે ને. પુષ્કળની વૃદ્ધિ એમાં નથી, એમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન નથી ને એમાં ચક્રવર્તી પદ નથી. આત્મામાં ઇન્દ્રાસન એ નથી ને આત્મામાં ચક્રવર્તી પદ નથી, કે એમાં વાસુદેવ કે નારાયણનું અર્ધ ચક્રની કોઈ વાત એમાં નથી. આવે છે ને રુદ્ર ને છે અનંત સુખની વૃદ્ધિ છે, અનંત પરમાનંદની વૃદ્ધિ છે, અનંત કેવળ જ્ઞાનની વૃદ્ધિ છે, કે એવું અંદર ભર્યું છે એવા વિકલ્પમાં પણ તે ન રોકાય એવો નિષ્ફળ થઈ જાય છે. સારું સ્પષ્ટીકરણ કરતા હતા કે ઓળખવા વખતે ભલે એવા વિકલ્પને વિચાર આવ્યા હોય પણ અનુભવમાં એનું કામ નથી. નોવારાણ સમય આ મુદ્દો છે. બહારની લાલસા તો એક બાજુ રહી, પણ ચૈતન્ય વૃદ્ધિના વિકલ્પમાં ન રોકાય એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ. આમ અસ્તિત્વને ગ્રહણ કરનારો જે ભાવ છે એ જોર કરે છે, એનું ઘણું જોર છે એની અંદર. એમ કેમ કે જ્ઞાનના ભેદો, જ્ઞાનની અંદર ગુણના ભેદો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, એવા જે ગુણના ભેદો છે એ નિરસ્ત થઈ જાય. એની પણ સ્પૃહા ન રહી કે આને જાણવું, આવા ગુણને જાણવું, આવા ગુણને જાણવું. તમારે 47 શક્તિઓનો વિષય ચાલે છે ને, એક એક શક્તિનો, તો એમાં જ રોકાવાની લાલસા જેને નથી એવો નિષ્ફળ થઈ જાય છે. આનું નામ અંતરંગ નિષ્ફળતા છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય, ન થાય એમ બને
નહીં.
અસ્તિત્વ છે એને ગ્રહણ કરનારો ભાવ અભેદ દ્રવ્યની અભેદતા સાથે છે, અને ગુણભેદને પણ ત્યાં નિષેધે છે. ગુણભેદથી પણ નિવૃત્ત થાય છે, અને અભેદ ભાવે અભેદ દ્રવ્યને પોતે પોતા રૂપે સાધી લે છે અથવા અનુભવી લે છે. એ અસ્તિત્વના જોર ઉપર, અસ્તિત્વનું જોર છે એમાં, અસ્તિત્વના આધારથી જોર છે એમાં. બીજા ગુણોને પણ ના વિકલ્પો પણ એની અંદર નથી.
બરોબર,
એવો પ્રકાર છે, એનો સંકેત છે એની અંદર. દ્રવ્યની નજીક જવાનો, દ્રવ્યની સમીપ જવાનો, સ્વભાવની સમીપ જવાનો જે પ્રકાર છે તે આ છે, કે જેમાં જ્ઞાનને સુખના ગુણનો પણ વિકલ્પ નથી રોકાવવો.
બરાબર,
વિકલ્પમાં રોકાવવું નથી એવી નિષ્ફળતા ઉત્પન્ન થાય. અનંત સુખને કારણે કે એવી એવી વાત નહીં. ઠીક, આત્મામાં અનંત સુખ છે, આત્મામાં અનંત સુખ છે એમ 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 કારણ નથી પકડવું. અસ્તિત્વ જ જોઈએ, બસ મારું અસ્તિત્વ જોઈએ, બીજું કાંઈ જોઈતું નથી. અસ્તિત્વમાં બધું આવી ગયું, હું બાકી રહ્યું? અને અસ્તિત્વમાં જે હોય તે બધું આવી ગયું, કાંઈ બાકી રહ્યું? જીવના અસ્તિત્વમાં જે હોય તે બધું આવી ગયું, એની હયાતીમાં સમાવેશ થતો, એમાં કાંઈ બાકી? અનંત ગુણ આવી ગયા, પણ અનંત ગુણના ગુણ ભેદમાં જવાની લાલચ લાલચ એમાં નથી. એવી રીતે અસ્તિત્વ પકડે છે. હવે એવી જે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના છે, એટલે જે અનુભવની તીવ્ર ભાવના છે, એવા મુક્ષુ જીવને તે ભાવના ક્યાંય અટકવા દેતી નથી. તમને ખબર છે કે આ અનેક જાતના મિષ્ટાન અને અનેક જાતની વાનગીઓ બનાવી છે, એમાં મને તો આ એક જ ભાવે છે અને બીજી એકેય ભાવતી નથી. એવું હોય કે એક જ ભાવે ને બીજી એકેય ન ભાવે એવું હોય તો બીજી બીજી પીરસા કરે ત્યાં સુધી એને શું થાય કે એને ક્યાંય અટકવું થાય નહીં? નહીં ભાઈ, નહીં, આગળ આગળ જાઓ, નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં.
બરોબર,
ક્યાંય અટકતો નથી. જેને માત્ર સ્વરૂપ પ્રાપ્તિની એકદમ તીવ્ર ભાવના છે એ ક્યાંય અટકતો નથી, અથવા એ અટકે એવા કોઈ ઉદય પ્રસંગો ઉત્પન્ન થાય કે જેમાં એને અટકવું પડે, રોકાવવું પડે, તો એવા અટકવાનું ખટકવું પણ થયા વિના રહેતું નથી. એને ખટકે છે એટલે રોકાતો નથી. એવું નથી કે પ્રતિકૂળતા આવી જાય એટલે અટકી જાય અને પ્રતિકૂળતામાં ઘેરાઈ જાય અને એમ કહે કે શું કરીએ ભાઈ, અમને તો આવો આકરો ઉદય આવ્યો, પછી ક્યાંથી અમારે આત્માનું સાધન ને આરાધન કરવું? એ પ્રશ્ન ત્યાં ભાવનાવાળાને રહેતો
નથી.
ભાવનાવાળો ક્યાંય અટકતો નથી. આ એની ભાવનાનો બહુ મુખ્ય ફાયદો છે. કેમ કે અનાદિથી આ જીવ માર્ગે ચડ્યો નથી, એના કારણમાં અટકવાના હજાર સ્થાન છે એમાં ક્યાંય ને ક્યાંય એ અટકો છે, એ કારણ છે, બીજું કઈ કારણ નથી. માર્ગ કહેનારા મળ્યા છે, માર્ગ સંભળાવનારા મળ્યા છે, બતાવનારા નથી મળ્યા એવું કઈ નથી. અને માર્ગે ચડવાની એની ઈચ્છા થઈ, સામાન્ય ભાવના છે, સામાન્ય ભાવના થઈ, સામાન્ય જિજ્ઞાસા થઈ, સામાન્ય ઈચ્છા થઈ, તો પણ અટકવાના સ્થાનમાં ક્યાંક રોકાઈ ગયો છે, આ તકલીફ થઈ છે, એ ભાવના વાળા નથી, એ વિશિષ્ટતા છે. એટલે એમ કીધું કે ભાવનાનું તત્વ બહુ મુખ્યપણે કામ કરે છે, એમ કીધું છે. ભાવનાનું તત્વ મુખ્ય એટલે કે આડું આવે, આપણે નથી કહેતા અમારે આ કામ કરવું છે, પાર પાડવું છે, એમાં તમે કઈ કેમ આડા આવો છો એમ થાય. આડું આવે ને ગમે કોઈને, જે કામ જેને કરવું હોય એ કામ કરવામાં કોઈ પ્રતિબંધ કરે, કોઈ આડા આવે તો એને અણગમો થાય, એને ગમતો નથી. એમ અહીંયા પણ આવી તીવ્ર ભાવનાના સદભાવને લઈને ભાવનાથી વિરુદ્ધ પ્રકારમાં, ભાવમાં દ્રવ્યમાં કોઈ પણ વિરુદ્ધ પ્રકાર હોય તો એને નિષેધ વર્તે છે. આ ન જોઈએ, આ ન જોઈએ, મારી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને આ ન જોઈએ નથી, એનો એને નિષેધ આવ્યા વિના નિષેધ આવી જાય છે. તે ત્યાં સુધી એ નિષેધ વર્તે છે, તે કેટલી હદે વર્તે છે એનો અહીંયા વિચાર કર્યો છે. કે તે ત્યાં સુધી કે સ્વાનુભૂતિ થયા પહેલા ગમે તેવા ઉચ્ચ કોટીના શુભ પરિણામ થવા છતાં અંદરમાં ખટક રહ્યા કરે છે. એ ખટક રહ્યા શું છે, તે ખટક રહે છે તે એવા પ્રકારે, કે ખટકનો પ્રકાર દીધો છે કે આ પ્રકારે ખટક રહે, કે ખરેખર જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે તે સિવાય મારે કાંઈ જોઈતું નથી, ભલે ગમે તેવા શુભ ભાવો થયા તેથી શું. એટલે ઉચ્ચમાં ઉચ્ચ કોટીના શુભ ભાવ થાય, ઘણો અત્યંત અત્યંત કષાય મંદ થાય તો પણ એને એમાં ખટક રહે છે, આ નથી જોતું, કઈ આના માટે હું નથી પ્રયત્ન મારો ચાલતો, મારો પ્રયત્ન તો સ્વાનુભૂતિ માટે છે, ને સ્વાનુભૂતિ ન મળે તો મારે તો બીજું કઈ જોઈતું નથી. જો એના શુભ ભાવ જોવામાં આવે તો એના ઊંચામાં ઊંચા શુભ ભાવ છે, પણ છતાં એને જોતા નથી, એની સુપાત્રતાની નિશાની છે. જો પાત્રતા નથી તો જીવને શુભ ભાવ થાય છે ત્યાં એને સંતોષ થાય છે. આટલું તો કર્યું, એક કલાક ઘીને મંદિરમાં બેસીને ઘીને મિનાલીમાં બેસીને શાસ્ત્ર વાંચન તો કર્યું, આપણે ક્યાં બીજી કુકલી કરી, કે આપણે ક્યાં બીજા કોઈ કામ સંસારના કર્યા છે, આટલું તો કર્યું, આ તો થાય છે, આટલું તો થાય છે. એમ જે શુભ ભાવોની ગણતરી કરે છે, શુભ કાર્યોની ગણતરી કરે છે, જાણે અજાણે એમાં સંતોષ થાય છે, એની ગણના કર્યા કરે છે, એને એની મહત્તા છે, એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નથી. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાના સદભાવમાં તો એ ખટકે, અને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાના અભાવમાં એની ગણના અને સંતોષ થયા વગર રહે નહીં. આ બે પ્રકાર આપોઆપ જે છે, જ્યાં ભાવના હોય ત્યાં આપોઆપ આમ થાય, ભાવનાનો અભાવ હોય ત્યાં આપોઆપ આમ થાય. આવી તીવ્ર ભાવનાના સદભાવને લઈને ભાવનાથી વિરુદ્ધનો વિરુદ્ધતાનો નિષેધ વર્તે છે, વિરુદ્ધ કોઈ બી પ્રકારનો નિષેધ વર્તે છે. તે વિરુદ્ધ પ્રકાર ક્યાં સુધી, કે સ્વાનુભૂતિ થયા પહેલા ગમે તેવા ઉચ્ચ કોટીના સુખ પરિણામ થવા છતાં સ્વરૂપમાં અંદર આત્મામાં અંદર ખટક રહ્યા કરે, ખટકે જેમ આંખમાં પણ ખટકે એમ એને ખટકે છે. આ જોઈએ છીએ આ નહીં, જે જોઈએ છીએ તે આ નહીં, હું જેની પાછળ છું તે આ નહીં, આ આવ્યું તેની જરૂર નથી, જરૂર સ્વાનુભૂતિની છે, આની જરૂર નથી. તે એવા પ્રકારે કે ખરેખર જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એટલે સ્વરૂપ જ જોઈએ, સ્વાનુભવ જ જોઈએ, તે સિવાય મારે કાંઈ જોઈતું નથી. ગમે તે શુભ ભાવો થયા તેથી શું, અનેક શુભ ભાવો થયા, ઘણા લાંબા સમયથી થયા, અનેક વાર થયા, પણ તેથી શું, એની એને કાંઈ કિંમત આવતી નથી. સમજણથી ઓછામાં ઓછી એને બુદ્ધિપૂર્વક તો શુભ ભાવની કિંમત ઉડાડી દેવી જોઈએ, જો અટકવું ન હોય તો. બાકી એની કિંમત બુદ્ધિપૂર્વક પણ ઉડાવી ન હોય તો એને તો સારી રીતે અટકવાનું થયા વિના રહેશે. પણ આ તો અજાણપણે પણ એનામાં ન રોકાય એવી ભાવનાને તીવ્ર ભાવના કહેવામાં આવે છે. કેમ કે સમજે છે કે જ્યાં સુધી આ શુભ વિકલ્પો છે ત્યાં સુધી અનુભૂતિ નથી. મને અત્યારે કાંઈ પણ જો બાધક પ્રતિબંધક હોય તો આ વિકલ્પાંશ ઉત્પન્ન થાય છે એને અનુભવ થવા દેતો નથી. તો પછી એ ઠીક છે એ વાત ક્યારે, એ તો અટકવાની વાત નથી.
બરોબર,
એમાં જેને અટકવું નથી એ જ એને, જેમાં એને અટકવું નથી એવી એકદમ અંદરની તૈયારી છે, જોર છે એ જાતનો, એને તૈયારી કહેવાય. કે એવા જીવને વિકલ્પથી ખસીને નિર્વિકલ્પ થવાની તૈયારી થઈ ચૂકી એ જીવ નિર્વિકલ્પ થશે.
બરાબર,
એ સિવાય વિકલ્પની અનાદિની રાગની એકતા સાથેની પ્રવૃત્તિ હોવાને લીધે એ બહુ ચીકણી જાત છે, રાગની એકત્વ બુદ્ધિના રાગની જાત બહુ ચીકણી છે. વિકલ્પ ન જોઈએ એ પણ વિકલ્પ થાય, ને નિર્વિકલ્પ થવું છે એ પણ વિકલ્પ થાય, પણ વિકલ્પ છૂટે નહીં એવી ચીકણી જાત છે. એને એક સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની તીવ્રતા છે એને તોડી નાખે છે, એને ક્યાંય અટકવા દેતો
નથી.
યા તો શું થઈ ગયું, ગમે તે શુભ ભાવો થયા, ગમે તેવા શુભ ભાવો થયા, પણ તેથી શું, તેથી શું એની કિંમત કાઢી નાખી છે. પણ એને ભાવના નથી, એને નિષ્ફળ દીધા ત્યાં એવો બહુ સરસ માર્મિક વાત કરે છે. કેટલો નિષ્ફળ થઈને અંદર ગયો, ભૂકો એમ જોયું હુંશાળી છે, ચક્રવર્તી છે, ફલાણા છે, અનેક જાતના બાહ્યમાં સાધનો, સગવડતાઓ, સુખ ને અનુકૂળતાઓ છે, કેવા અનુકૂળતાને ભોગવે છે. પણ હવે અંદરમાં એ અંદરની ચૈતન્ય વૃદ્ધિનો નિષ્પ્રો થઈ ગયો, ચૈતન્ય વૃદ્ધિના વિકલ્પથી નિષ્પ્રો છે. ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પથી પણ નિષ્પ્રો છે, બીજી તો એને સ્પર્વા છે નહીં. આ પરિસ્થિતિ એવી વિષયો છે. ઉક્ત ભાવનાને લીધે, એવી તીવ્ર ભાવનાને લીધે શુભ રાગ ઉપર વજન રહેતું નથી, અથવા શુભ રાગમાં થવા છતાં એમાં રસ આવતો નથી. જે રાગ રસ એના જ્ઞાનને મલિન કરે છે અને જે રાગરસની મલિનતાને લીધે એના જ્ઞાન દર્પણમાં જ્ઞાન સ્વભાવ પ્રતિભાસતો નથી, એ રાગ રસ રાગ ઉપરના વજનને લઈને છે. એ વજન એની ભાવના જે સ્વરૂપ પ્રાપ્તિની છે એને શુભરાગ ઉપર વજન રાખવા દેતી નથી, એટલે શુભરાગમાં રસ રહેતો નથી, એટલે એનું જ્ઞાન દર્પણ ચોખ્ખું થવા લાગે છે. પોતાના સ્વરૂપને અવલોકવા માટેનું જ્ઞાન ત્યાં કાંઈક ક્ષમતા ધારણ કરે એવી સ્થિતિમાં આવે છે. જ્યારે એનું વજન શુભ ઉપરનું ચાલ્યું જાય ત્યારે હવે અહીંયા રાડ નાખે સંપ્રદાય વાળા, એ તમે શુભને ક્યાં નિષેધો? એક તો અમે અશુભ માંથી નવરાત થતા નથી, માંડ માંડ થોડું શુભ કરી અહીંયા પાછળ મંદિરમાં આવીને ત્યાં તમે ધોકો મારો કે આ શુભથી કાંઈ થવાનું નથી. પણ હવે અમારી હાલત તો જુઓ, કે છે કે ભાઈ પણ આ રસ્તે આવવું હોય તો તારે થોડીક તૈયારી બીજી રીતે કરવી પડે એવું છે. બાકી તું અશુભથી ખસીને શુભમાં મિથ્યાત્વના મોટા અશુભ સહિત પ્રવર્તે છો, એ તો અનાદિનું તું કરે છો ને, વાર કરી ચૂક્યો છો એનું એ કરે છે. ત્યાંથી તારે કઈ નીકળવું હોય અને જન્મ મરણથી છૂટવું હોય તો આ માર્ગ બીજો છે, રસ્તો બીજો છે. ભલે તને પહેલા અઘરો લાગશે પણ એ અણઅભ્યાસે છે, અભ્યાસે બધું સહેલું છે, બાકી અણઅભ્યાસે અઘરું છે. અઘરા સહેલાની બીજી કોઈ પરિભાષા નથી. એકડો 5 વર્ષની ઉંમરે નિશાળે બેસે તો પણ અઘરો છે, એકડો લખવો શીખવો અઘરો છે. હરખું મીંડું વાળતા ન આવડે, હરખો પૂરો એકડો પૂરો કરતા ના આવડે, મીંડું વાળતા આવડે તો એકડો પૂરો કરતા ના આવડે, અને આવડે તો પણ એ સહજ ન થાય ત્યાં સુધી એને 1000 વાર ઘટાવે. એક એકડો પટેમાં લખી દીધો સ્લેટમાં, પાટી ભરાઈ જાય ત્યાં સુધી ઘૂંટે, આખી પાટી ભરાઈ જાય ત્યાં સુધી ઘૂંટે છે કે પછી કેટલો સહેલો થયો. અત્યારે કોઈ એમ કે માસ્તરે શીખડાવ્યો માટે એકડો આવડે કે તમારી મેળે આવડે, માસ્તર થી નિરપેક્ષ થઈ ગયા. હા પણ એમાં હું અત્યારે તો મોટા એન્જિનિયર થયા હોય, માસ્તર એકડા હાટું માસ્તર ની થોડી અપેક્ષા અહીંયા રહે છે. કેટલો સહેલો થયો કે અત્યંત સહેલો છે. જે એક વાર અત્યંત અઘરો હતો તે અત્યારે અત્યંત સહેલો છે. એવું જ છે કોઈ પણ વિષયમાં, એવું છે આત્મજ્ઞાનની વિદ્યામાં પણ એવું જ છે. એને અંદરમાં આત્મભાવ આત્મરસ ચૈતન્ય ભાવ નિજ ભાવ એને ઘૂંટવો જોઈએ. એકડો ઘૂંટે ભાવને અહીંયા ઘૂંટવો જોઈએ. તકલીફ પડે કોઈ રોગ ઘણો ગંભીર થાય ત્યારે શું કરવું, એની ગંભીરતા લક્ષમાં લેવી, એના નુકસાનને લક્ષમાં લેવું તો નુકસાનથી બચાશે. કેટલું નુકસાન છે એનો લક્ષ કરવું તો જ એનાથી બચી શકાય, નહીં તો કેમ બચી શકાય? બીજો શું ઉપાય છે? તમને થોડું નુકસાન જાય ત્યાં સુધી ન દેખાય, પણ ઘણું નુકસાન જાય એ ન દેખાય તો શું થાય? એનામાં એનાથી બચવા શું કરવું? કે જેટલું નુકસાન થાય છે એનો ખ્યાલ કરવો, એનો યથાર્થ જ્ઞાન કરવું, યથાર્થ ખ્યાલ કરવો, અને ત્યાં એને એમ તપાસવું કે ભાઈ જ્યાં તને નુકસાન થાય છે અશુભમાં પણ તને ઠીક લાગે છે, દુઃખ લાગવાને બદલે તને ઠીક લાગે છે, તો તપાસ કે કેવી રીતે ઠીક લાગ્યું? છેતરણો કે કઈક એમાં બરાબર વાસ્તવિકતા છે? કઈ વાસ્તવિકતાને તપાસવી પડે છે કે એ વાસ્તવિક છે કે કોઈ ભ્રમણાની અંદર રાચું છું, ભ્રમણાની અંદર. અને જીવ ભ્રમણામાં રાચે છે એનું કારણ એ છે, એની સાબિતી એ છે કે એને ક્યાંય તૃપ્તિ થતી નથી. થાય છે એ ઠીક પણ ભલે માની લીધું, ભલે ન ખટી પણ ઠીક પણ માની લીધું, થઈ ગઈ તૃપ્તિ? નહીં થાય. એ જ બતાવે છે કે ત્યાં વાસ્તવિકપણે ઠીક પણ માનવા જેવું કાંઈ નથી. ભ્રમથી આ જીવ ભૂલે તો અનંત કાળ જાય એમાં ફરી ફરીને પછી એને આ સમજવાની તક મળે નહીં એ પરિસ્થિતિ થાય. એટલે નુકસાનનો અને વાસ્તવિકતાના વિચારમાં એના મંથનમાં ઉતરી જવું પડે, એની તપાસમાં એની ચકાસણીમાં ઊંડા ઉતરવું પડે અને તો જ એને ત્યાંથી નિવૃત્ત થવાનો અવસર આવે પરિણામથી. અહીંયા કહે છે કે ઉક્ત ભાવનાને લીધે શુભ રાગ ઉપર વજન રહેતું નથી, તેથી તેવા શુભ ભાવ અટકવાનું સ્થાન થતા નથી. નહીતર પ્રાય તો શુભ ભાવ જ અટકવાનું સ્થાન થઈ જાય છે. ધર્મ બુદ્ધિ એ ધર્મ કરવા માટે અનેક પ્રકારના બાહ્ય ત્યાગ અને પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ કરનારા પણ જગતમાં ઘણા છે, નથી કરી શકતા એની વાત એકો રાખો, પણ એનો ત્યાગ કરનારા પણ ઘણા છે. પણ એ ત્યાગ કરવામાં અટકનારા નહીં એવા કેટલા અને અટકનારા કેટલા આ વિચારવાનો વિષય કે એમાંથી જે અટકે છે એને તકલીફ થાય છે, એ અટકી જ જાય છે, અટકે છે તે પછી ધર્મ પ્રાપ્તિમાં આવતા આ દિશા થાય. તેવા શુભ ભાવ ઉપર વજન રહેતું નથી, તો તેવા શુભ ભાવ અટકવાનું સ્થાન થતા નથી. જો વજન રહેતું નથી તો, પણ વજન રહે તો જીવ અટકી જાય. ઉપરાંત આ ઉપરાંત આવી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ની વાળી ભાવના, ભાવના જે તીવ્ર છે એમાં લગ્ની સાથે સાથે લેવી છે, તેવી તીવ્ર લગ્ની વાળી ભાવના રાગ રસને શિથિલ કરનારી હોવાથી બસ આ જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એ રાગ રસ ઉપર વજન રહેતું નથી, એટલે એના રસને શિથિલ કરનારી હોવાથી, એનો રસ ફીકો પાડનારો હોવાથી, રસને મોળો પાડનારો હોવાથી, અને ભેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી આ ભાવનામાંથી ભેદ જ્ઞાન નિપજે છે. રાગથી ભિન્ન છું એવી જે ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે એમાં રાગની ભાવના વાળો નહીં કરી શક્યા એમ કહેવું છે. જેને રાગની ભાવના નથી ને વિતરાગ સ્વરૂપની ભાવના છે એ ભાવના ભેદ જ્ઞાનને ઉત્પન્ન કરશે. ભાવનાના ફળમાં ભેદ જ્ઞાન આપવું જોઈએ. આમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ભેદ જ્ઞાનની ઉત્પાદક થવી જોઈએ અને જેમ જેમ ભેદ જ્ઞાન થાય તેમ તેમ તે ભાવના અત્યંત ગાઢ થવી એકબીજાના પૂરક થઈ જાય. એ ભેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. આ જે ભૂમિકાના જ્ઞાનની નિર્મળતા છે એની સમ્યક જ્ઞાનરૂપી જ્ઞાનની નિર્મળતા નથી. જે સમ્યક જ્ઞાન નિર્મળ જ્ઞાન છે એવી અહીંયા હજી સ્થિતિ નથી, એવી દશા નથી. પણ જે મિથ્યા જ્ઞાનમાં જ્ઞાન રાગ રસથી રંજિત થઈ ગયું છે, રંગાઈ ગયું છે આખું, કે જેને લઈને એ જ્ઞાનને પોતાનો જ જ્ઞાન સ્વભાવ પ્રતિભાસતો નથી, સમજાતો નથી, ઓળખાતો નથી, એને રાગ રસ શિથિલ થાય ત્યારે આ ભૂમિકામાં એટલી નિર્મળતા થાય કે જેને લઈને એને પોતાના સ્વરૂપનું અવભાસન આવે, જેવો સ્વભાવ છે એવું જ ભાસન એને અવભાસન કહેવામાં આવે છે. એ નિર્મળતાથી આ વગર ન થાય. ઘણી બુદ્ધિ હોય ને ઘણા શાસ્ત્રો વાંચી શકે કે સુગાડમાં ધારણા કરી શકે, સમજી શકે, માટે અહીંયા સ્વરૂપ નો ઉપાસન થાય એવો નિયમ નથી. એવો નિયમ નથી. એ અંગ પૂર્વધારી હોય, અગિયાર અંગ ને નવ પૂર્વ નો ધારણ કરનારો, એનું જ્ઞાન મેલું છે એમ કે છે. ઠીક,
જ્ઞાન
મેલું છે. એ જ્ઞાન રાગ રસ થી રંજિત થયેલું જ્ઞાન છે કે જે સ્વરૂપ ને જોતું. અને એ ચકલું એકે શાસ્ત્ર વાંચ્યા વિના ચકલું ડેડકું મેંઢક અંદરમાં પોતાના જ્ઞાનના આધારે આ હું એમ જે આનંદ જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરે છે એ રાગથી રાગ રસથી રંજિત હોય તો ન થાય. રાગ નો રસ તૂટ્યા વગેરે બની શકે હું નથી. રસ તૂટી જાય
બરોબર
ત્યારે જ્ઞાનની નિર્મળતાનું આ ભૂમિકામાં કારણ થાય છે. સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાન યથાર્થ પ્રકારે નિર્મળ થતા પાછું એમ છે કે કેટલાય જીવો શુકલ્યશિયામાં આવે ત્યારે પણ એનો રાગ રસ મંદ પડે છે
બરોબર,
પણ યથાર્થ પ્રકારે નહીં, તો પણ કામ થતું નથી. એટલે અહીંયા એક શબ્દનો એવો પ્રયોગ કર્યો છે કે સમ્યક દર્શન પહેલાની ભૂમિકામાં યથાર્થ પ્રકારે જ્ઞાન નિર્મળ થતા
બરોબર,
યથાર્થ પ્રકાર હોવો જોઈએ. એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પૂર્વક રસ થતો જોઈએ. એમને એમ તો એવો વૈરાગ ધારણ કરેલો છે આ જીવે ઉગે ઉગે અન્ય મતિમાં થાય છે તો એમ લાગે કે ઉદાસીનતાની મૂર્તિ છે, કદી એના મુખની રેખા ફરે નહીં, જરા પણ એમાં એક હાસ્યનું એક એક જરા એક ખુશી પ્રસન્નતાનું કાંઈ ચિહ્ન દેખાય નહીં. કોઈ
બરોબર
જિંદગી આખી એકદમ ઉદાસ 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 ઉદાસ, જ્યારે જુઓ ત્યારે ઉદાસીનતાની મૂર્તિ લાગે એવા વૈરાગી હોય છે. પણ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનો યથાર્થ પ્રકારનો હોય તો પણ એને અંદરમાં રાગ રસ મંદ પડતો નથી, વૈરાગ થાય તો એને એ પ્રકારની દશાનો રાગ તીવ્ર થાય છે.
બરાબર
તે છે તો શુભ ભાવ ને
શુભ
ભાવ છે. એ શુભ ભાવ એનો આધાર છે. મારે તો આમ કરવાનું છે, હું એટલે કોણ, ફલાણો ફલાણો, બસ મારે બીજું કાંઈ હોય નહીં, ઉદાસીનતા સિવાય મારા જીવનમાં કાંઈ હોય નહીં, એનો રાગ છે. રાગનો તો રસ તોડવો છે ને એનો રાગ ક્યાં કર્યો? અવસ્થાનો આધાર લીધો, ગમે તે પ્રકારની અવસ્થાનો આધાર લીધો, પણ દ્રવ્યનો આધાર લેવાનો એમાં હેતુ ન રહ્યો, દ્રષ્ટિકોણ ન રહ્યો, તો એને એ યથાર્થ પ્રકારે રાગરસ તૂટતો નથી ને જ્ઞાન નિર્મળ થતું નથી. એમ લાગે કે આ તો લુખો છે, બધી બાજુથી લુખો છે, એકદમ લુખો. ભાઈ મળ્યા હતા તમે આટલા વખત સુધી ઓળી કરી, તમારે ઓળી કરે છે ને, બસ હવે ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાઉં છું તો આમ બહુ સ્વાદિષ્ટ કાંઈ નથી લાગતું. ઓળી કરવાથી આ એક ફાયદો છે, કઈ સ્વાદિષ્ટ નથી લાગતું. અથવા કોઈ એવું બેસ્વાદની ચીજ આવી જાય તો પણ એવું નથી લાગતું, આ એક ફાયદો થઈ ગયો છે. હવે ટેમ્પરરી થોડોક એવું થોડો કાળ એવું થાય, પછી ક્યારે એનું ફરી જશે એનો ઠેકાણો નથી હો, પણ થોડોક તાળ પેલો અભ્યાસ રહી ગયો છે, રસ વગરનું લુખું ખાધું છે, તો એમ થાય કે વાતો તો ફાયદો થયો કે ન થયો. ભાઈ તને એનો રસ ઉંટાઈ ગયો પાછો કે મેં હું લુખું ખાનારો, હું લુખો હું લુખો હું ઉદાસીન હું લુખો, એ રાગે ન થાય. આ બહુ ચીકણી વસ્તુ છે રાગ,
એવી
એ પોતે છેતરાઈ જાય છે અને ખબર રહેતી
નથી.
એને એમ કે છે કે મારે કાંઈ જોઈતું નથી, એક મારું નિર્વિકલ્પ ભેદ દ્રવ્યનું અસ્તિત્વ છે. આ સિવાય કઈ જોતું નથી. એવી જે સ્વરૂપની ભાવના એ સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું નિર્મળ જ્ઞાનનું કારણ, યથાર્થ પ્રકારે જ્ઞાનને નિર્મળ થતા સમજણની ભૂમિકામાં, સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. એવી સ્થિતિમાં એને ક્યાંય પણ ઊંધું પકડાઈ જાય એવું ન બને. એક ફાયદો તો એ છે કે ભલે હજી એને સમ્યક દર્શન નથી થયું તો પણ એ ઊંધું પકડે નહીં, ઊંધો ચાલે નહીં, વક્રતા છૂટી જાય નહીં. જે વક્રતાને કારણે વિપર્યાસ કરે એવું ન બને, વિપર્યાસ ન પકડે. સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. અર્થાત એટલે શું કે સત્શાસ્ત્રો અને સત્પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. આમ કહેવા માગે છે, આ મારા આત્માની હિતની વાત આમ કહેવા માગે છે, એમ એને યથાર્થતા થાય અને અયથાર્થતા ન થાય. આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે સમજણની ભૂમિકામાં. જેમ પ્રયોજન અને અપ્રયોજનનો વિષય છાંટી લેવો, તારવી લેવો, એ જેમ એક મહત્વનો મુદ્દો છે, એમ જ સમજણમાં યથાર્થતા થવી ને અયથાર્થતા ન થવી એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. એ વિષય જરા સૂક્ષ્મ એવો છે કે શાસ્ત્ર હોય, સત્પુરુષનું વચન હોય, એનો અર્થઘટન આમ થાય એવું બરાબર કરે. અર્થઘટનમાં ફેર પડે નહીં પણ સમજણમાં અયથાર્થતા ઉત્પન્ન થઈ જાય. આવો પ્રકાર બને. માણસને કેવી રીતે છૂટવો? અર્થમાં ફૂર ફેર ન હોય, વચન શબ્દ શબ્દ વચનના અર્થમાં ફેર ન હોય પણ છતાં સમજણમાં અયથાર્થતા ઊભી થતી હોય, આવી ગડબડ થતી હોય છે. એ કેમ કાઢવી? જે જીવ માર્ગે ચડતો નથી એમાં કે કેટલી જાતની ભૂલ ભૂલામણી છે એની થોડી ચર્ચા છે. કે અર્થ બરાબર આવડે અને છતાં સમજણમાં અયથાર્થ એવું બને, તો એ અયથાર્થતા કેમ થાય છે ને કેમ યથાર્થતા થાય છે આ પણ એક સમજવાની. એક વખત આપણે એ વિષય માંચલમાં ચર્ચેલો છે. જો આ વાક્ય છે એનો અર્થ તો સીધે સીધો આમ થાય, પણ યથાર્થતા આમ થાય ને અયથાર્થતા આમ થાય, એ રીતે પછી એ વિષયને છણીને સ્પષ્ટ કરેલા. હવે પછી લઈશું.
જય પરમ કૃપાળુ શ્રી કામ ગુરુ દેવનો, જય વિદ્રાગી ધર્મનો, જય જય.